તારીખ 9/11/1985 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન પાના નંબર 23 અને 24 સળંગ પ્રવચન નંબર 56
પરમાન્યતાને મટાડે પરમાહમપણાની માન્યતાને મટાડે કે પોતાનો સ્વાનુભાવ કરીને પોતાના સ્વરૂપનું અવલોકન કરે, ઉપયોગ સ્વરૂપ આત્માનો અનુભવ કરે તો એમાં જીવન અખંડ આત્મપદ છે, જીવનું અખંડ ચૈતન્યપદ છે, તેવી જ ચૈતન્ય રસની ધારા વર્ષે છે. અનુભવમાં આત્મરસની ધારા વર્તે છે, આનંદ અમૃત રસની ધારા વર્ષે છે એ વાત કરી છે. પ્રથમ જ સમ્યક દર્શનમાં એક એવો તબક્કો આવે છે, એક એવું સ્ટેજ આવે છે કે અલૌકિક આનંદ રસની ધારાનો રસાસ્વાદ અનુભવવા મળે છે. જે આનંદના આનંદ રસની ધારા હજી જગન્ય પરિમાણમાં છે, છતાં પણ જગતના કોઈ પણ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ઇન્દ્રના સુખ પણ એની પાસે દુઃખરૂપ અને વિકારરૂપ જોવામાં આવે છે. નિર્વિકાર આનંદનો અનુભવ છે એ અનુભવ ભલે તારતમ્યતાએ જગન્ય અંશનો છે, પણ અખંડ પદનો અનુભવ છે, પરિપૂર્ણ પરમાત્મ પદનો એ અનુભવ છે. અને એમાં શાંત રસની ધારા, સુખામૃતનો રસાસ્વાદ મોક્ષ માર્ગમાંના પ્રવેશકાળમાં જ અનુભવમાં આવે છે. ત્યારે જ ખરેખર પરમાન્યતા મટે છે, પરમા હુંપણાની માન્યતા, દેહ અને રાગાદિમાં હુંપણાની માન્યતા ત્યારે જ મટે છે. પોતામાં પોતાપણાનો અનુભવ આવ્યો અને આનંદ આદિ ગુણોનો રસાસ્વાદ થયો ત્યારે પોતાની જાતનો અનુભવ કર્યો, જાતિ સ્વભાવનો અનુભવ કર્યો. એવું જાણી હવે જે વિચાર દશામાં હોય એને એમ જાણવું કે પોતાના સ્વાનુભવમાં તો અખંડ રસની ધારા વરસે છે, એવું જાણીને નિજને જાણે, નિજને અનુભવે અને પરમાન્યતા મટાડે. જાણવાનો અર્થ માત્ર માહિતી જ્ઞાનનો વિષય ન લેવો, પણ જાણવું એટલે ખરેખર જાણવું, જાણવું એટલે અનુભવવું, એમ બે પદ લેવાય છે. જાણવામાં પ્રતીતિ સહિત જાણવું, પ્રતીતિપૂર્વક જાણવું, એમ એક એ વિચાર દિશાનો વિષય થયો. અને અનુભવવું એને પણ જાણવું કહેવામાં આવે છે. મોક્ષ માર્ગમાં તો અનુભવ જ્ઞાનને જ જ્ઞાન કહ્યું છે, જાણનારું પરલક્ષી જ્ઞાનને જ્ઞાન કહ્યું નથી, પણ અનુભવ જ્ઞાનને જ જ્ઞાન કહ્યું છે. પરમાન્યતા મટાડે અને પોતાની માન્યતા કેવી કરે કે આ હું સુખ નિધાન જ્યોતિ સ્વરૂપ પરમ प्रकाश रूप अनुपम पद रूप स्वरूप छो, एवा स्वरूपे छो। आ एटले प्रत्यक्ष, आ हूँ एटले प्रत्यक्षपणे हूँ, आमा हाजर लेवू थे, मौजूदपणे हूँ, प्रत्यक्षपणे हूँ, सुख निदान स्वरूप छो, अनंत 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 सुख नो भंडार ए मारू स्वरूप छे, ज्ञान नी ज्योति स्वरूप छो, निरंतर ज्ञान नो प्रवाह जेमाथी व्याज करे छे एवी उपयोग जेनी जाति छे एवी ज्योति स्वरूप छो, उपयोग नी शिखा उपयोग नो प्रकाश क्यारे पण अस्त थतो नथी, ये एम सूचवे छे के अनंत अनंत बेहद ज्ञान शक्ति आत्मा मां रहेली छे, बेहद ज्ञान आत्मा मां भरेलू छे, एवो हूँ छू, परम प्रकाश स्वरूप छू, उत्कृष्ट परम इतले उत्कृष्ट छू, अने परम आदरणीय परम उपाधि एवा निर्मल स्वरूपे छू, शुद्ध स्वरूपे छू, स्वसंवेदन स्वरूपे छू, एवं मारु अनुपम पद छे, कोनी साथे उपमा लेवी, जगत में कोई पदार्थ नहीं बराबरी नो के जेनी उपमा आपी शकाय, जेनी उपमा आपीए छे खरेखर उपमा आपी शकाय एवं छे नहीं, समुद्रनी उपमा आपे के आत्मा ज्ञान आनंद आदि स्वभावनो सागर छे, पण स्वयंभू रमण समुद्र पण मर्यादित छे, ए पण असंख्य योजनमां मर्यादित छे, स्वभाव मर्यादित नथी, अनंत काल थी चालो आव तो विभाव मर्यादित छे, पण स्वभाव मर्यादित नथी, स्वभाव अमर्यादित छे, अनेक प्रकारे ने बतावा माटे प्रयत्न करवामां आवे छे, तो पण पूरेपूरुं जे आत्मपद ने बतावी शकातुं नथी, कही शकातुं नथी, मात्र संकेत थाय छे, ए संबंधी मात्र संकेत थाय छे, जेम दर्पणमां प्रतिबिंब पड़े छे एम चैतन्यमां प्रतिबिंब पड़े छे, तो एक एनो कोई संकेत मात्र थाय छे, खरेखर दर्पणनी साथे एने सरखावी शकाय एवुं आखुं स्वरूप नथी। श्रीमद्जीए त्यां सुधी गायुं अपूर्व अवसर के जे पदने सर्वज्ञनी वाणी न कही शके, दिव्य धनी न कही शके, एने कहेवा माटे बीजा छद्मस्थनुं शुं गजुं छे, એ તો માત્ર અનુભવ ગોચર જેનું જ્ઞાન છે એનું પદ છે, અનુભવ ગોચર થઈ શકે છે, જ્ઞાનમાં આવી શકે છે, વાણીમાં ભલે આવી શકતું નથી પણ જ્ઞાનમાં આવી શકે છે, અને જ્ઞાનમાં આવે છે તેથી એને કથનચિત કહેવાનો પ્રયત્ન થાય છે, એટલે કથનચિત વક્તવ્ય રહે છે ફક્ત। એવું અનુપમ પદ સ્વરૂપ છું, ભાવના ભાવતા જાય છે ને ગ્રંથ લખતા જાય છે, પોતાના સ્વરૂપની મહિમા કરતા જાય છે, ભાવના ભાવતા જાય છે કે આ સુખ નિધાન જ્યોતિ સ્વરૂપ પરમ પ્રકાશ રૂપ અનુભવ પદરૂપ સ્વરૂપ છું, આવા સ્વરૂપે પદરૂપ ને પાછા સ્વરૂપ બે વાત લીધી, એવો હું છું, આ હું આવો છું એમ જ્યાં પ્રત્યક્ષ લે ત્યારે જ્ઞાનની પ્રત્યક્ષતા અને સ્વભાવની સહજ પ્રત્યક્ષતાના મેળથી, એટલે દ્રવ્ય અને પર્યાયના મેળથી મુખ્યપણે તો પુરુષાર્થની ઉત્પત્તિ થાય છે. પોતાના નિજ સ્વરૂપનો સંવેગ વધે છે પોતાના પ્રત્યક્ષ ભાષણથી અને પોતાના પ્રત્યક્ષ વેદનથી. પુરુષાર્થ વધે છે, બળ વધે છે કે જે સ્વરૂપના પરિણામની, જીવનું સ્વરૂપ છે એવા જ પરિણામની, સ્વરૂપ અનુસાર પરિણામની રચના કરવાની, જેનામાં ગુણ છે, જેનો ધર્મ સ્વરૂપની રચના કરવી પર્યાયમાં, એવો જેનો ધર્મ છે એવો પુરુષાર્થ ઉત્પન્ન થાય છે. અને તેથી એ પુરુષાર્થના નિમિત્તે આત્માના સર્વગુણોનું નિર્મળ 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 વિશેષ નિર્મળ પરિણામ થતું જાય છે, વધતું જાય છે. આ આકાશવત અવિકાર પદમાં, નિર્વિકાર પદમાં, આકાશમાં વાદળા થાય છે કેટલાક ભાગમાં, આકાશમાં કેટલાક ભાગમાં જે વાદળા થાય છે તો પણ આકાશને આકાશ અને એવું આચરણ કરવાથી પરિણામમાં વિકાસ ઉત્પન્ન થાય. મૂળ સ્વરૂપમાં મૂળ સ્વરૂપ તો આકાશ વચ્ચે વિકાસ થાય, પરિણામ વિકાસ થાય એ પરિણામ. તે પણ પર રૂચિથી સેવન કરતા ચાહે શુભ ભાવે કરીને પર પદાર્થનું રૂચિથી સેવન કરતા પરિણામમાં વિકારની ઉત્પત્તિ અવશ્ય અવશ્ય થાય છે. એ પ્રકારે વિકાર થયો છે એટલે પ્રશ્ન સામે ઉઠાય છે કે અહીં તો પરના નિવાસનો અવકાશ નહોતો, આત્મામાં પરનો અવકાશ જ અનાદિથી કેવી રીતે એને કર્યો, પરમાન નાશ કેવી રીતે કર્યો, દેહમાં રહ્યો છું, મનુષ્ય લોકમાં રહ્યો છું, મારા માં રહ્યો છું, પરમાન નાશ કેવી રીતે કર્યો, અનાદિથી તો આત્મામાં તો અવકાશ ક્યાં કહીએ છીએ. સમાધાન કરે છે કે જેમ કનક ખાનમાં કનક ચિંતા સોનાના રજકણો અને માટીના રજકણોનો સંયોગ અનાદિકાળથી છે, ક્યારે પણ કોઈએ ભેળવ્યા છે અને શરૂઆત થઈ છે ખાંડની અંદર એવું બનતું નથી. તો નીચે જમીનમાં તો કોણ ભેળવે, કોણ જઈ શકે? અનિષ્ઠ ગંધ છે, ખાંડ છે, તો ઘન પદાર્થ છે. ત્યાં કઈ નીચે કોઈ સાનું ઉત્પન્ન કરી દઈએ, ભેળવી દઈએ, મેળવી દઈએ એમ તો બનતું નથી. અનાદિથી સોનાની ખાણમાં સ્વામી અને માટી સંયોગે પીડ્યા છે એમ અનાદિથી આ સંસારમાં, આ વિશ્વની અંદર, આત્માઓ જીવો અને જીવને સંયોગની અંદર કર્મના પરમાણુઓ અનાદિથી રહેલા છે. ક્યારે નોતાની નવી શરૂઆત થઈ એવું ક્યારે નથી. અથવા કોઈએ સૃષ્ટિ ઉત્પન્ન કરીને એ બધું ગોઠવું થયું કર્યો એમ પણ નથી. જગતના બહુભાગ મનુષ્યોની એવી માન્યતા છે. જૈનમાં ઈશ્વરને માનતા નથી. સૃષ્ટિના રચનારા, સૃષ્ટિના સંચાલન કરનારા ઈશ્વરને માનતા નથી એવું જાણે છે એ લોકોને. એમ લાગે છે કે જૈનો ભગવાનને ન માને, આ તે હિન્દુ છે કે કોણ છે. મુસલમાનો ખુદાને માને છે, એ ખુદાને ઈશ્વર સૃષ્ટિનો સંચાલક માને છે, સર્વશક્તિમાન માને છે, સૃષ્ટિના સર્વ કાર્યો કરવાને શક્તિમાન. હિન્દુઓ કોઈ ઈશ્વરને માને છે જે તે કોઈ પણ એની કલ્પનામાં પ્રકાર છે. આ જૈનો તે કેવા છે? સંખ્યા થોડી રહી ગઈ ત્યારે બીજા બધી સંખ્યા વધી માઇનોરિટીમાં. એટલે એમ થાય છે કે આ લોકો કઈ સમજણ પડતી લાગે. ઈશ્વર જેવા ઈશ્વરને કબૂલ હોય આ તો કઈ જાય. નાસ્તિક પણ વિદ્વાનો ના, એમાં કોઈ વિદ્વાનો હોય કે આ નાસ્તિક અભિપ્રાય છે. ઈશ્વરને ન માનવો, ઈશ્વરના અસ્તિત્વને ન માનવું. રાગ દ્વેષ મોહ વગેરે મલિન ભાવોથી પરડાયેલો છે એની અવસ્થામાં એ આત્મા પોતાનું શુદ્ધિકરણ કરીને સંપૂર્ણ શુદ્ધિ એને પ્રાપ્ત થાય ત્યારે તે પરમેશ્વર પદને, પરમ ઐશ્વર્ય પદને પામે છે. અને એવું પરમેશ્વર પદ પામનારા જૈનના અભિપ્રાય અનુસાર અનંત આત્માઓ છે. કેટલા ઈશ્વર છે? તમે એકાદને કબૂલ્યો છે, તમે અનંતને કબૂલ્યા છે. તમારા આસ્તિક્ય ભાવથી અમારો આસ્તિક્ય ભાવ અનંત ગુણો છે. ફક્ત ફેર એટલો છે કે તમે ઈશ્વરનું સ્વરૂપ જે સમજો છો એમાં દોષ આવે છે, દોષની આપત્તિ આવે છે, એનો તમને ખ્યાલ નથી. ઈશ્વર તો નિર્દોષ પરમાત્મા હોય. સોનાની ના ખાણમાં માટી ને સોનું સાથે કેમ? આ પ્રશ્નનો શું ઉત્તર આપી શકાય? સોનાની ખાણ જ્યાં જ્યાં છે આપણ જળ છે, પણ કેમ? કોઈએ એવી રચના કરી કે સ્વયં એવી રીતે છે? સ્વયં છે તો ક્યાંથી છે? નવી શરૂઆત થઈ હોય તો કોઈ એને કઈ કર્યું સોનાના રજકણ તે માટીના રજકણ નથી જયારે સંયોગ અવસ્થામાં છે ત્યારે પણ, અને જે માટીના રજકણ છે તે સોનાના રજકણ છે. તેથી તેને અગ્નિમાં તપાવીને માટી જલ્દી બળીને રાખ થાય છે અને છૂટી પડે છે અને સોનું એટલું રહી જાય છે. એવી અવસ્થાથી એને શુદ્ધ સોનાનો મેળવી શકાય છે. એમ કર્મ અને આત્માનો સંયોગ છે. એ સંયોગે આત્મા સંયોગી ભાવ કરી રહ્યો છે. ત્યાં સુધી સંયોગ છે. અનાદિથી સંયોગ છે. અનાદિથી સંયોગ વાળો છું એવો સંયોગી ભાવ કરી રહ્યો છે. આપણે આપણો વિચાર કરવો કે અત્યાર સુધી આપણે શરીર વાળા છીએ, હું શરીર વાળો છું, શરીર ઠીક થતા મને ઠીક થયો, શરીરનું વજન વધતા મારું વજન વધ્યું, શરીર રૂપાળું તો હું રૂપાળો, શરીર કદરૂપું તો હું કદરૂપો, હું ઊંચો હું નીચો, હું આવો એમ સંયોગમાં રહેલા પરમાણુમાં જ હુંપણાની માન્યતા કરીને સંયોગી ભાવ કરતા આવ્યા છીએ કે નહીં, કરી રહ્યા છીએ કે નહીં, ક્યારથી કરી રહ્યા છીએ? કોઈ નવી શરૂઆત કરી છે એવું છે? આ પરિસ્થિતિ તમામની ચાલી આવે છે. એટલા મનુષ્યોની એલિયન્સો જુઓ તો પણ એમાં એ પરિસ્થિતિ ક્યાંથી એ પરિસ્થિતિ છે? અનાદિથી જીવને કર્મ સંયોગ છે અને સંયોગી ભાવે કરી દીધો છે. જ્યાં સુધી એ સંયોગનો ભાવ ન છોડે, અસંગ તત્વનો અસંગ ભાવ ન કરે, ત્યાં સુધી એને વિકાર મટવાનો, એને મોક્ષ થવાનો, શુદ્ધ થવાનો કોઈ અવસર. બહુ એકદમ ન્યાય સંપન્ન વાત છે. એમ નથી કે આની અંદર બીજું કઈ પણ કામ તર્ક કામ આવે એવું છે. જો તારે ઉદગળનો સંગ કરીને, ઉદગળની રૂચિ કરીને જળની પાછળ પરિણામ લંબાવવા છે અને તારે મુક્ત થવું છે, બે વાત કેવી રીતે બનશે? એ પદાર્થોનો, જળ પદાર્થોનો પરિણામમાં આશ્રય છોડતા, શ્રદ્ધાએ કરીને આશ્રય છોડવો, જ્ઞાનથી આશ્રય છોડવો, આચરણથી પણ આશ્રય છોડવો, એ આશ્રય છૂટતા અને સ્વરૂપનો આશ્રય થતા, આશ્રય કરવાનો તો પરિણામનો સ્વભાવ છે. આ એ પરતત્વનો આશ્રય કરશે, આ સ્વતત્વ તત્વનો આશ્રય કરવાનો તો ઉપદેશ છે, શાસ્ત્રનો ઉપદેશ છે, સર્વજ્ઞનો ઉપદેશ છે, જ્ઞાનીનો ઉપદેશ છે, સ્વતત્વનો આશ્રય કરવાનો. બધું તમામ પ્રકારના દોષનું મટવાનું એક જ કારણ છે કે નિર્દોષ તત્વનું શરણ લેવું. નિર્દોષ તત્વના શરણે જતા દોષ ઉત્પન્ન થતા બંધ થાય છે, એને દોષ ટાળ્યા એમ કહેવાય છે. દોષ ઉત્પન્ન થતા બંધ થાય છે. જેમ કનક ખાણમાં કનક ચિરકાળથી ગુપ્ત છે, એવી રીતે આત્મા કર્મમાં ગુપ્ત અનાદિકાળથી છે. ગુપ્ત કેમ કર્યો? કે પોતે પોતાને જાણતો નથી અને જ્યારે એને એમ કહે છે કે તું આત્મા છું ત્યારે એમ કહે છે, પણ મને બતાવો ને કેવો આત્મા છું, ક્યાં છું, કેવો છું ને ક્યાં છું એ તો મને બતાવો. આમ અનાદિનો અજ્ઞાની પ્રથમ જિજ્ઞાસા કરે તો આ પ્રકારે કરે છે, ત્યારે એને એમ કહે છે તારો આત્મા ગુપ્ત છે. ગુપ્ત કહેવાનું કારણ એ છે, એમ સોનું ખાણમાં સીધું લગડી રૂપે મળી આવતું નથી, સીધું જડતું નથી, ત્યાં સોનાની લગડી છે, સુવર્ણ પથ્થર છે, જેની અંદર પથ્થરના રજકણો અને સોનાના રજકણો એવી રીતે છે કે એને એક સીધે સીધો વગર કોઈ જાતની પ્રક્રિયા કરેથી સીધું સોનું મેળવી શકાય એવી પરિસ્થિતિ હોતી નથી. તો ત્યાં સીધું સોનું દેખાતું નથી, એટલે એમ કહ્યું કે સોનું ત્યાં ગુપ્તપણે રહેલું છે. એમ અહીંયા સીધો આત્મા જણાતો નથી, તો કે કર્મ સંયોગમાં ગુપ્ત છે એટલે જણાતો. શરીર વાળો અને કર્મ વાળો માયનો છે. એ જે અવસ્થામાં શરીર અને કર્મનો સંયોગ છે તે અવસ્થામાં એને શરીર અને કર્મ વિનાનો છે એવી શ્રદ્ધાને એવું જ્ઞાન કરવું પડશે. જિંદા પડવા થવા માટે. પાણી દોડું છે ત્યારે જ પાણીની નિર્મળતાનું સુધાર સ્નાન કરીને પાણીને નિર્મળ કરી શકાય. પાણી દોડું છે એવું જ પાણીનું સ્વરૂપ જો સ્વીકારવામાં આવે તો એવા પાણીનો ઉપયોગ કરે, નિર્મળ કરવાનો પ્રયત્ન કરે. પણ જયારે એ ઢોળાયેલી અવસ્થામાં છે ત્યારે સ્વરૂપે કરીને પાણી શુદ્ધ છે એવું શ્રદ્ધા જ્ઞાનમાં આવે તો નિર્મળતા થાય, એ દિશામાં પ્રવૃત્તિ થાય. અને અહિયાં તો એમ કે છે કે મૂળ ધાતુ આત્મા ચૈતન્ય મૂળ ધાતુ છે, જે ચૈતન્ય ધાતુ છે એમાં તો કોઈ મૂળ ધાતુમાં ફેર પડવાનો પ્રશ્ન રહેવા માંગતો. જે કાંઈ વિભાવ છે એ મર્યાદા અવસ્થા પર્યંત છે, એથી આગળ નથી. અથવા કર્મનો ઉદય અને પરસંયોગના નિમિત્ત નૈમિત્તિક સંબંધો માત્ર અવસ્થાની મર્યાદામાં રહે છે, મૂળ ત્રિકાળી સ્વરૂપ સુધી એની પહોંચ નથી. કોઈ પણ જાતના રિએક્શન આવે છે એ અવસ્થામાં આવે છે, ત્રિકાળી મૂળ પદાર્થ સુધી તો કોઈને પહોંચ નથી, ગડબડ છે એ અવસ્થા પૂરતી છે. જે પોતાના મૂળ શુદ્ધ સ્વરૂપનું ભાન કરે છે અને ભાન કરીને ધ્યાન કરે છે ત્યારે એની અવસ્થામાં પણ ગડબડ રહેતી નથી, અથવા પર સુધી ઉપાધિ આવતી. નિરુપાધિ ત્રિકાળ નિરુપાધિ એવા સ્વધાન જ્ઞાનને સ્થિરતા થતા ઉપાધિ ભાવ કોઈ પણ સંયોગ ગમે તે પ્રકારનો હોય, એમાં ઘણી ઉપાધિ થાય એવો સંયોગ હોય તો પણ એની ઉપાધિ ન થાય એવી પરિણામની અંદર શક્તિ ઉત્પન્ન થઈ જાય ત્યારે કોઈ પણ હાલતમાં કોઈ પણ સંયોગની હાલતમાં તે નિરુપાધિક ભાવે રહે છે. કર્મનો ઉદય એને ત્યાં ઉપાધિ લાવી દે કે નહીં, આકરામાં આકરો આકરો કર્મનો ઉદય એને ઉપાધિ વાળો પરિણામ કરી નાખે કે નહીં. અત્યાર સુધીના વ્યતીત થયેલા કાળમાં એવા અસંખ્ય ઇતિહાસની અંદર બનાવો બન્યા છે, હકીકત છે આ કોઈ કલ્પના કે વાર્તા જોડેલ કે પ્રાણ જાય એવા પરિસરને ઉત્સર્ગના કાળમાં પણ કેવળ જ્ઞાનને સાધી છે, પરિપૂર્ણ શુદ્ધતાને સાધી છે એવા અંતરમાં એક બે ચાર માથે ખોપરી બળે છે સ્વભાવનો ભોગવટો કરવા તું સ્વતંત્ર છો અને કર્મના ઉદયને નહીં ભોગવવા પણ તું સ્વતંત્ર છો, પછી તું હાથે કરીને તું શું કરવા આગ્રહ રાખે છે કે નાના મારે કર્મને પરાધીન થવું જ પડે? એવી પરતંત્રતાનો પક્ષ કરવાથી તને સિદ્ધિ નહીં મળે. તારી સ્વતંત્રતાને સમજીને સ્વતંત્રતાનું બળ આવશે તો હજી સ્વતંત્ર રહી શકીશ, પણ પરતંત્રતા સ્વીકારીને તું સ્વતંત્ર કેવી રીતે રહી શકીશ, પરિણમી શકીશ? એ તો અવસર જ નથી. માટે પહેલા શ્રદ્ધા તો ચોખ્ખી કર, આચરણની તો વાત પછીની છે, પણ પહેલા શ્રદ્ધા તો ચોખ્ખી કર કે જીવની સ્વતંત્રતા અને એક એક પરમાણુની સ્વતંત્રતા એવી છે કે આ વિશ્વની અંદર કોઈ પણ પદાર્થ કોઈ પણ બીજા પદાર્થથી પરતંત્ર રહીને પરિણમે એવું કોઈનું સ્વરૂપ નથી. પ્રત્યેક પદાર્થ પોતાની અનંત શક્તિને સંગ્રહીને બેઠો છે, એ અનંત શક્તિવાનને કોઈની મદદની જરૂર હોય એ વાત કોઈ રીતે ન્યાયથી પણ બેસે એવું સ્વચ્છ છે એમ એને તો એનું સ્વરૂપ જ માની લીધું. જ્યારે પાણી ડોળું છે ત્યારે એને જો સ્વચ્છ માન્યું તો ડોળાપણાને સ્વચ્છ માન્યું, ડોળી અવસ્થાને સ્વચ્છ અવસ્થા માની એને, એટલે એનું સ્વરૂપ માન્યું એને, તો એને શુદ્ધ નહીં કરે એમને જ પીશે. એનું શુદ્ધ સ્વરૂપ માન્યું, ડોળી અવસ્થાને જ એને એનું શુદ્ધ સ્વરૂપ માન્યું, તો એ ડોળું પીશે, રોગ થશે, માટી જઈ શકે. પણ જે પાણી ચોખ્ખું કરે છે, નિર્મળ કરે છે, એ ડોળી અવસ્થામાં એને એના નિર્મળ સ્વરૂપનું જ્ઞાન કરે છે, શ્રદ્ધાન કરે છે, ત્યારે એને નિર્મળ કરે છે. કહેવાનો અહીંયા પોઈન્ટ તો એટલો છે કે અવસ્થા મલિન હોય ત્યારે મૂળ નિર્મળ સ્વરૂપનું શ્રદ્ધાન જ્ઞાન થાય કે ન થાય, આટલી વાત છે. જીવ એમ દલીલ કરે છે કે અમે અત્યારે રહ્યા સંસારી, હવે અમે સંસારી રાગ દ્વેષ મોહ મલિન અવસ્થા વાળા છીએ, એ અમે અમારા પરિપૂર્ણ શુદ્ધ સ્વરૂપનું શ્રદ્ધાન જ્ઞાન કેવી રીતે કરીએ? આ હાલતની અંદર રાગ દ્વેષ મોહ વાળી હાલતમાં અમે પરિપૂર્ણ શુદ્ધ મારું સ્વરૂપ છે આત્માનું એવું શ્રદ્ધાન જ્ઞાન કેવી રીતે કરી શકીએ કે થઈ શકે છે? જ્યારે સોનું ખાણમાં છે ત્યારે પૂર્ણ શુદ્ધ સોળ વાળા સોનાનું જ્ઞાન હોય તો જ એને એ પ્રક્રિયામાં લાવે અને શુદ્ધ મેળવે. પહેલા કઈ સોનું લગડી હાથમાં આવે છે? એટલે અશુદ્ધ અવસ્થામાં શુદ્ધ તત્વનું જ્ઞાન પ્રધાન થઈ શકે છે. એ શ્રદ્ધા જ્ઞાન થતા અહીંયા આત્માને જો લાગુ પાડીએ તો આત્માના શુદ્ધ સ્વભાવનું જ્ઞાન થતાં એ શુદ્ધ સ્વભાવનું શ્રદ્ધાન જ્ઞાન આચરણથી સેવન થાય છે. વિજ્ઞાન એવું છે આત્માનું કે જો આત્માના પરિણામ આત્માને સેવે, પોતાના શુદ્ધ સ્વરૂપને સેવે, એમાં નિમગ્ન થાય તો શુદ્ધતા ધારણ કરે, અને જો આત્માના પરિણામ પરપદાર્થને અનુસરીને પરપદાર્થને સેવે, સેવી શકતો નથી પણ સેવતો હોવાનો અનુભવ કરે મિથ્યા, મલિનતા ઉત્પન્ન થાય. આ એનું વિજ્ઞાન છે. એને એમ ક્યાં કહે છે તું અવસ્થા એ શુદ્ધ છો? એને કહેવામાં એમ આવે છે કે મૂળ સ્વરૂપે તું શુદ્ધ છો, તારી મૂળ ચૈતન્ય ધાતુ શુદ્ધ છે. અવસ્થા એ મલિનતા છે, તે શાશ્વત નથી. રાગ દ્વેષ મોહ વિકાર એ કોઈ શાશ્વત નથી. જો એ અવસ્થામાં રહેલી મલિનતા શાશ્વત હોય તો તને મૂંઝવણનો સવાલ છે, પણ જે ટળવા યોગ્ય છે, ટળી શકે છે, જે ક્ષણિક છે, એને એમ તો એમ તો પછી મૂંઝવણમાં એની મૂંઝવણ શું? એની મૂંઝવણ રાખવાનો સવાલ નથી. જે મેલ ધોઈ શકાય છે એમાં મૂંઝાવાની શું જરૂર છે? એને ધોવાનું, સીધી વાત છે. તેવી રીતે આત્મા કર્મમાં ગુપ્ત અનાદિકાળથી છે. પર જોગે એટલે પર યોગે અનાદિકાળથી અશુદ્ધ ઉપયોગ રૂપ અશુદ્ધતા લાગી છે. પર સંયોગ સંયોગ તો છે દ્રવ્યનો, વિશ્વની અંદર અનાદિ અનંત છે. જે આ 14 બ્રહ્માંડ છે, 343 ઘન રાજુ આ લોક છે, એમાં છે દ્રવ્યનો સંયોગ અનાદિ અનંત છે. સંયોગ ક્યારે મટી જાય એવું તો બનવાનું નથી. છે દ્રવ્ય અનાદિથી છે, પણ સંયોગ વાળો છું એવો સંયોગી ભાવ મટાડવો પડશે. પછી સંયોગ બીજા પદાર્થો, બીજા પદાર્થ પોતાના સ્વરૂપમાં છે ને તું તારા સ્વરૂપમાં છો. પર યોગે એટલે પરની સાથે જોડાણ કરતા, ઉપયોગ લીધો છે ને અહીંયા, ઉપયોગથી અનાદિકાળથી પરની સાથે સંબંધ કરતા અશુદ્ધ ઉપયોગ થયો છે અને અશુદ્ધતા લાગી છે. અનેક ગુણોમાં ઉપયોગમાં પણ અશુદ્ધતા થઈ છે. જ્ઞાન પણ તારું રંજિત થયું છે રાગથી, અને અનેક ગુણોની અંદર વિપરીતતા અને મલિનતા ઉત્પન્ન થઈ છે. પરિણામમાં તે દેખો કેવી રીતે લાગે છે, કેવી રીતે તે અશુદ્ધતા થઈ છે તે કહેવામાં આવે છે. અશુદ્ધતા લાગે છે એમ કહ્યું, એક નવી ચીજ આવી છે. જેમ કપડાં કપડું ચોખ્ખું હોય ને એને મેલ લાગે છે, એ મેલ મેલું કપડું એ કપડાનું સ્વરૂપ નથી, એને આ ઉપર લાગેલી ચીજ છે. એમ અહીંયા અશુદ્ધતા લાગી છે, તે કેવી રીતે લાગી છે તે કહેવામાં આવે છે. અનાદિકાળથી નવી 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 લાગે છે. પ્રવાહથી અનાદિકાળથી છે, પણ કોઈ એવી મલિનતા નથી કે જે અનાદિથી હતી તેની તે છે, એવો એક ભાવ નથી. એવો કોઈ એવો એક મલિન ભાવ એવો નથી કે જે અનાદિથી હતો ને અત્યારે છે, એવો એક કઈ નથી. પ્રવાહથી અનાદિથી છે. પાણીનો પ્રવાહ સળંગ દેખાય, પણ એક એક પાણીનો બિંદુ જુદા જુદા જુદી જુદું છે. એક એક ટીપું થઈને આખો પ્રવાહ છે. એમ એક 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 એનું શૃંખલા ચાલે છે અતૂટકપણે, એટલે પ્રવાહ પણ અનાદિથી છે. પણ કોઈ એક ભાવ અનાદિથી છે, બધા નવા 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 ક્ષણવર્તી છે, તોય પણ નવું નવું છે. હા, મિથ્યાત્વ પણ જે, એટલે તો કર્મથી સમજાવવામાં આવે છે. આ વિષય ભાવથી જ્યારે નથી સમજાતો ત્યારે કરુણાનુયોગથી સમજાવવામાં આવે છે. કે કોઈ પણ કર્મની સ્થિતિ અનાદિ અનંત નથી, સાદી શાંત જ છે. તો વધુમાં વધુ કર્મની સ્થિતિ કેટલી, કે 70 કોડા કોડી સાગરની. કઈ પ્રકૃતિની? કે મિથ્યાત્મની પ્રકૃતિની. મિથ્યાત્મની એક જ પ્રકૃતિ વધુ વધુ ચીકણી છે. વધુ વધુ ચીકણા ભાવ ત્યાં થાય છે, અને વધુ વધુ કર્મની સ્થિતિ આ એક જ પ્રકૃતિની પડે છે. તે પણ 70 કોડા કોડી સાગર. અનંતકાળમાં 70 કોડા કોડી સાગર શું છે? કાંઈ નથી. આ તો ઉત્કૃષ્ટ. એટલી સ્થિતિ કોઈને પડી હોય તો પણ વચ્ચે પરિણામ ફરે ત્યારે સંક્રમણ થઈને સ્થિતિ ઓછી થઈ જાય. અપકર્ષણ થઈને સ્થિતિમાં અપકર્ષણ થઈને સ્થિતિ ઘટી જાય. જેમ કે એક જીવ એવો લઈએ કે જેને મિથ્યાત્મની 70 કોડા કોડી સાગરની સ્થિતિ પડી ગઈ છે, એવું કર્મ બાંધ્યું એને મિથ્યાત્મની, એટલા ચીકણા પરિણામ કર્યા. એ જીવ પ્રાયોગ લબ્ધિમાં આવે, દેવ ગુરુ શાસ્ત્ર અથવા સત્પુરુષ દેશના મળતા પ્રાયોગ લબ્ધિમાં આવે તો અંત કોડા કોડી સાગર થઈ જાય એ સ્થિતિ. 70 કોડા કોડી વાળી સ્થિતિ 1 કોડા કોડી સાગરની અંદર આવે. એટલો ફેર પ્રાયોગ લબ્ધિમાં પડે. 69 કરોડ ઉપરાંતની સ્થિતિ બદલાઈ જાય. સત્તામાં સત્તામાં જ હજી તો આવા દેવગુરુ શાસ્ત્ર ને સત્પુરુષ ને અનુસરવામાં આટલો ફેર પડે તો વિરાજનામાં જાય તો પાછો આમ ફેર પડે. એની સ્થિતિ ઓછી બાંધી હોય તો વધી જાય. બરાબર છે, તો એમાં સામે સામું જ છે ને. વિજ્ઞાન તો સામે સામું જ છે. તીવ્ર મિથ્યાત્માન ગ્રહિત મિથ્યાત્ તીવ્ર થાય તો 70 કરોડ પરિણામ ઘણા ખરાબ છે, બહુ ચીકણા પરિણામ. એ તો કોઈ એનો હિસાબ કિતાબ થાય નથી, એનું કોઈ બહારમાં વળતરનો કોઈ ટર્મ નથી, એનું કોઈ એવો પદાર્થ નથી કે એનું કઈ વળતર માપી શકાય એવો તો કોઈ પદાર્થ છે. એટલે તો ઉપકારને પણ એ જ વિશેષણો મળે છે કે કેવો છે શ્રી ગુરુનો ઉપકાર, કે અનુપમ ઉપકાર છે, જેની ઉપમા ક્યાંય આપી શકાય નહીં એવો ઉપકાર છે એમ કહેવામાં આવે છે. એની પાછળ કારણ એ છે, ઉપમા કોની દેવી, જે ઉપકારની દ્રષ્ટિએ પણ જેની અનંતતા લેવી પડે છે એટલે તો અનંત ઉપકાર છે એમ કહેવું પડે છે. મોક્ષ માર્ગ ચાલનારાનો સંગ કરે તો બધા એવા જ પ્રકાર રસ્તામાં બધા એ રસ્તો જ એ પ્રકારનો હોય છે. સુંદર માર્ગ પણ સુંદર છે, આ અંતર બાહ્ય માર્ગ પણ આ સુંદર છે. જિનમાર્ગ છે એ અંતર બાહ્ય સુંદર છે. અંદરમાં તો સુંદર છે પણ બહારમાં પણ એટલો જ સુંદર છે. અંદરમાં જેટલો નિર્દોષ છે એટલો જ બહારમાં નિર્દોષ છે. ના, એવું એવી કોઈ સ્થિતિ નથી. મૂળ શું છે કે જૂની જાય છે નવી આવે છે, જૂની જાય છે નવી આવે છે, પણ પ્રવાહ ચાલુ ને ચાલુ ચાલુ ને ચાલુ એટલે અનાદિથી છે. ક્યારે શુદ્ધ હતો આત્મા, ક્યારે નિષ્કર્મ અવસ્થામાં હતો એવું નથી. ક્રોધ માન માયા લોભ ઇન્દ્રિય એમાં મન પછી વચન દેહ ગતિ ચાર ગતિ કર્મ અનંત પ્રકારના નો કર્મ સંયોગો ધર્મ એટલે ધર્માસ્તિકાય અધર્મ એટલે અધર્માસ્તિકાય કાળ એટલે કાળાનું ઉદગળ એટલે જડ રચકણો અને અન્ય જીવ સંસારમાં રહેલા અનંતા જીવો બીજા એ આદિ જેટલી પરવસ્તુ છે તે બધાને પોતાની કરી પોતારૂપ કરીને જાણે છે. કેમ કરતા અશુદ્ધિ લાગી છે કે આ જીવ આખા જગતને પોતારૂપ કરે છે એમ કેમ છે, આખા જગતને પોતારૂપ કરે છે, બીજા પદાર્થને બીજા પદાર્થના ધર્મને અને જીભ વિકારને. જો ક્રોધ માન માયા લોભ આ જીભ વિકાર છે તો એને પણ પોતારૂપ કરે છે. પોતાનું સ્વરૂપ નથી એ, પોતાનું સ્વરૂપ નથી. સોજો આવે અને મોઢું રૂપાળું લાગે એ કાંઈ એનું સ્વરૂપ નથી. કાંઈ એ સોજો એમને એમ રાખે તો મરી જાય, દેખાવ સારો થઈ ગયો. આવું સરસ નહોતું દેખાતું, માટે આ ગોબા ઉપડી ગયા અને મજાનું સરસ લાગે છે મોઢું, માટે આ સોજો હવે આમ નામ રાખો હે, મરી જાય રોગ છે એમ. તમામ પ્રકારના રાગ દ્વેષ મોહ એ બધા જીવની અવસ્થામાં ઉત્પન્ન થયેલા ચિત્ત વિકાર રોગ છે, જીવનું સ્વરૂપ નથી અથવા સ્વભાવભૂત તત્વ નથી. સ્વભાવભૂત તત્વ નથી એટલે પરભાવભૂત તત્વ છે, બે ભાગ પાડો તો પરભાવભૂત તત્વ છે, સ્વભાવભૂત તત્વ નથી. એ ત્યાંથી માંડીને એ પહેલા જ ભાવો લઈ લીધા છે, વિભાવ ભાવોને પહેલા લીધા છે, ક્રોધ માન માયા લોભ, પછી આ પાંચ ઇન્દ્રિયો, છઠ્ઠું મન, આ વાણી વચન વરગડા, દેહ શરીર ગતિ, એમાં મનુષ્ય છું, ફલાણો છું, મનુષ્ય છું, તિર્યન છું, જ્યાં જ્યાં જન્મો ત્યાં, કર્મ વાળો છું, આકરા કર્મનો ઉદય છે અથવા બહુ સારા કર્મનો ઉદય છે, નોકર્મ સંયોગો સારા છે, અને બાકી જેટલા ગતિ આગતિમાં સ્થિતિમાં ધર્મ ધર્મનું નિમિત્ત છે, કાળમાં પરિણમનમાં કાળનું નિમિત્ત છે, અનેક પ્રકારે અન્ય જીવોનું નિમિત્ત છે, સંયોગમાં આવતા અનેક જીવો સંયોગમાં આવે છે, જેનું જેનું એ જીવ લક્ષ્ય કરે છે એમાં સ્વમાં સ્વપણાનો અનુભવ અને સ્વપણાનું જ્ઞાન નહીં હોવાથી પરમાં સ્વપણો એને થાય છે. જાણે અજાણે જે રીતે કહો તે રીતે એને મલિનતા લાગવાનું કારણ આ છે કે પરને પોતાનું કરીને એને માન્યું છે, તે બધાને બધી વસ્તુને પોતાની કરીને એક રજકણમાં પોતાપણું કરે છે, તે આખા જગતમાં પોતાપણું કરે છે, આ એનો સિદ્ધાંત છે. એક રજકણમાં મમત્વ કરનાર આખા વિશ્વનું મમત્વ એને પીડ્યું છે. આમ એ રજકણ મારો છે, એ પોતાના ચૈતન્ય ભૂલ્યો છે ત્યારે મારો છે એમ થાય છે. ચૈતન્યની ચૈતન્ય ભાવે સંભાળ કરે અને રજકણમાં પણ મમત્વ કરે, બે વાત બનતી નથી. જે પોતાના સ્વરૂપમાં મમત્વ કરે છે, સ્વરૂપથી પોતે અભેદ છે એટલે એમાં મમત્વ શું કરવું? નિયમસારમાં આત્માનું સ્વરૂપ બતાવતા, મૂળ સ્વરૂપ બતાવનારી ગાથાઓ છે, શુદ્ધ ભાવ અધિકારમાં 38 ગાથામાં 43-44 ગાથા છે, એમાં એકલું આત્માનું મૂળ સ્વરૂપ બતાવ્યું છે. એમાં નાસ્તિથી નસ્તિથી બે પ્રકારના બોલ આવે છે, એમાં આત્મા નિર્મમ છે એ વાત આવે છે, આત્મા નિર્મમ છે એટલે પર પદાર્થમાં અને રાગમાં મમત્વ કરે એ આત્માનું સ્વરૂપ નથી. તો ત્યાં એવી વ્યાખ્યા કરી છે કે પર પદાર્થની અપેક્ષા એ નિર્મમ છે, તો પણ પોતાને પોતાના સ્વરૂપમાં તો મમત્વ કરે ને, તો કે પોતાનું સ્વરૂપ તો પોતાથી અભેદ છે, તો અભેદમાં પછી મમત્વ કરવાનો ક્યાં પ્રશ્ન છે? કોઈ બીજું હોય તો મમત્વ કરે, એમ કરીને નિર્મમ સાબિત થાય. સારી છે નિયમ સાથે. આ નથી, આ નથી, આ નથી, એમ કરી 43મું છે. નિર્દંડ ને નિર્દંડ નિર્મમ ની શરીર નિરાગ છે. અહીં આ ગાથામાં ખરેખર શુદ્ધાત્મા ને સમસ્ત વિભાવોનો અભાવ છે એમ કહ્યું છે. નિર્દંડ ને નિર્દંડ નિર્મમ ની શરીર નિરાગ છે, નિર્દોષ નિર્ભય નિરવલંબન આત્મા નિર્મૂઢ છે, આટલા બોલ લીધા છે. નિદંડો નિર્બંધો નિમ્મમ્મો નિકલ્લો નિરાલંબો નિરાગો નિર્દોષો નિમુડ્ડો નિબજ્યો અપ્પા આમ કથા છે. પ્રશસ્ત અપ્રશસ્ત સમસ્ત મોહ રાગ દ્વેષનો અભાવ હોવાથી આત્મા નિર્મમ છે, મમતા રહે છે, એનો અર્થ આ કર્યો છે. વૈભવ સોનું ચાંદી જવેરાત કીર્તિ આબરુ ઘર જમીન કુટુંબ પરિવાર એ મમત્વનો વિષય ન લીધો, નિર્મમ નો બોલ એવી રીતે લીધું, મમત્વનો એ વિષય નથી લીધો, કેમ કે અહીંયા વિભાવનો અભાવ લેવો છે. કે પ્રશસ્ત અને અપ્રશસ્ત પછી એમ ન લીધો કે અપ્રશસ્ત નો અભાવ છે, પ્રશસ્ત તો એને જોઈએ એમ ન લીધો. પ્રશસ્ત અને અપ્રશસ્ત મૂળમાં એ છે વાત. પ્રશસ્ત અપ્રશસ્ત સમસ્ત મોહ રાગ દ્વેષ ભાવ દ્વેષ અભાવ નિર્મમઃ આતિકા છે પદ્મપ્રબલધારી દેવ. પ્રશસ્ત અપ્રશસ્ત સમસ્ત મોહરાગ દ્વેષનો અભાવ હોવાથી આત્મા નિર્મમ છે. તો આત્મા જે નિર્મમ છે એને આ ભાવ નથી તો એનું મમત્વ કરવાનો એને પ્રશ્ન રહેતો નથી. ત્યાંથી ગુરુદેવે પ્રવચનમાં એ અર્થ કાઢ્યો છે આમાં ખ્યાલ લઈ ગયો. પરભાવમાં તો આત્મા નથી માટે આત્માને એનું મમત્વ ન હોવું નથી એના મૂળ સ્વરૂપમાં. પણ અભેદમાં મમત્વ કરવાનો પ્રશ્ન નથી. અભેદનું મમત્વ શું કરવું? એ પોતે પોતાથી જ અભેદ છે એનું મમત્વ કરવાનો શું પ્રશ્ન? માટે પણ આત્મા નિર્મમ છે જાણે, મમત્વનો એને વિકલ્પ કરવાનો પ્રશ્ન નથી. આ અધિકારમાં પેલી અલિંગ ગ્રહણની ગાથા છે 46. જીવ ચેતના ગુણ અરસ રૂપ અગંધ અવ્યક્ત છે, વળી લિંગ ગ્રહણ વિહીન છે, સંસ્થાન ભાઈછું તે છે. એ 46 નું છે શુદ્ધ ભાવ અધિકારની ગાથા. આ તો બધા શાસ્ત્રોમાં છે ને, ધળમાં છે. કેટલોક વિષય તો ગુરુ પરંપરા થી ચાલે, ગુરુ પરંપરા તો ચાલે છે. ત્યારે શાસ્ત્રોની જરૂર પડે એવી ઓછા જ્ઞાન વાળી સ્થિતિ નહોતી મુનિઓની, આચાર્યોની, શિષ્યોની. મુખ પરંપરાથી બધું ધારણામાં જ રહેતું હતું. એવી ધારણા બહુ મજબૂત ધારણા એ વખતમાં એ કાળમાં હતી, એટલે પુસ્તકની આવશ્યકતા નહોતી દેખાતી. અને એ મહાવરાનો વિષય છે, એવી રીતે જ્યારે અભ્યાસ જ એવી રીતે મુખપાઠે કરવાનો હોય ત્યારે એ જાતનો જ મહાવરો રહે. એમ અત્યારે ઘણા કેલ્ક્યુલેટરથી ગણે છે ત્યારે આગળની પદ્ધતિ ભૂલી જાય છે. કાલે જ એક એકાઉન્ટન્ટ, એક પેઢીનો એકાઉન્ટન્ટ આવ્યો હતો, કે હું કેલ્ક્યુલેટરનો એટલો બધો ઉપયોગ કરું છું કે હવે હું જે પહેલાં બધું શીખ્યો છું એ ભૂલી ગયો છું. અત્યારે પદ્ધતિની વાત થઈ હતી એટલે આમાં હિસાબમાં ફેર પડે છે. તો મેં તો આ પદ્ધતિ એટલી, મેં તો આ જૂની પદ્ધતિ છે. તો કે ખરેખર સાચું કહું, હું એકાઉન્ટ કરું છું, પગાર સારો મળે છે, પણ કેલ્ક્યુલેટર ઉપર બધું કરું છું, જૂનું ઘણું ભૂલી ગયો છું. આ પદ્ધતિ આ હતી. એનો અર્થ શું છે કે માવરો છૂટી જાય છે તો ગમે તે જ્ઞાન વિસ્મૃત થઈ જાય છે. ધારણા છે ને એ તો માવરાથી જ ટકે છે. માવરો છૂટી જાય છે, પહેલાં તો મુખપાઠનો જ માવરો હતો એવી ધારણાનો પ્રકાર પણ એવો સરસ હતો. ધારણા જ્ઞાન ઘસાતું ચાલ્યું એટલે પુસ્તકોની આવશ્યકતા સમજાણી લોકો, એ રીતે પુસ્તકો વધતા ચાલ્યા. એ પુસ્તકો પ્રસિદ્ધ થયા એ એમ સૂચવે છે કે નબળાઈ વધી છે જીવનની, જ્ઞાનની નબળાઈ વધી છે જીવનની. પછી એ વખતે આચાર્યોએ જે પુસ્તકો લખ્યા જ્યારે જંગલમાં તાડપત્રો ઉપર, ત્યારે પણ માત્ર સૂત્રો જ લખતા એ, અને સૂત્રોથી બધાને જ્ઞાન થઈ જતું. બરોબર, 2000 વર્ષ પહેલાં તો સૂત્રથી જ્ઞાન ચાલ્યું. પછીના આચાર્યોએ જોયું કે સૂત્રોથી પણ સમજે એવા જીવો નથી, નબળા નબળા જીવો આવતા જાય છે, ઘણા જીવો આવતા જાય છે. તો ટીકાઓ કરીને સમજાવ્યું, એટલે એક એક સૂત્રને સમજાવવા માટે વિસ્તાર કર્યો. અત્યારે તો ટીકાથી સમજે એ પરિસ્થિતિ નથી એ જીવોની. ટીકાઓ મોજૂદ છે પણ ટીકાથી પણ ન સમજે. એટલે ગુરુદેવ જેવા એક ટીકા ઉપર મોટા વિસ્તાર કર્યો, એક એક વાક્ય ઉપર એક એક કલાકનું ભાષણ આવ્યું. નબળાઈ કેટલી વધી.